अन्नाद्यै पञ्चकोशैः रहित परशिवम् पूर्णभक्त्या गृणन्तम् योगीन्द्रैश्चापि वन्द्यैः च भवभयहरे तत्त्वमस्यादिवाक्यैः। गुरु महाराज तत्त्वमसि उपदेश थी, तत्त्वमसि उपदेश थी, आ जन्म मरणना दुख भय ने दूर करवा वाला छे। लक्ष्मणदास जी महाराजे जय महाराज ना शरण अने सानिध्य मां आटलू बधु उपलब्ध थाय छे, मेळवाय छे, एमनी करुणा अने एनाथी प्राप्त थता ए जे भावो छे ए भावोनी अंदर लक्ष्मणदासी महाराज ने प्राप्त थयु। शु प्राप्त थयु तो कहे छे परशिवम पूर्ण भक्त्या यम प्राप्त्या, मने मारो स्वरूप मळ्यु, मने मारो आत्मा जागृत थयो एनो अनुभव थयो, मारू आत्मानु स्वरूप जे प्राप्त छे पण एनी प्राप्ति थई, प्राप्तनी प्राप्ति छे खरु पण खबर नथी अने जड़ी गयु, आनंद थयो रहसी परशिवम। परम तत्व नु रहस्य मने आप्यु जय महाराजे, अने जे स्थूल जड़ अने नश्वर छे एनु अज्ञान एनी आसक्ति मारा जीवन माथी संपूर्ण रीते हाकी काढी। परशिवम पूर्ण भक्त्या परम तत्व परम कल्याण नी अंदर ज वृत्तियो सतत स्थिर थई गई होय, परम कल्याण नु ज चिंतन थया करतु होय, विचार आवतो होय, कोई पण आ संसारिक व्यवहार नो विकृति की वासना नो विचार सरखो आवे ज नहीं, परम रहस्य ना ज विचार चिंतन मां ज जेने पूर्ण भक्ति कहवाय, एवी परिपूर्ण स्थिति अवस्था जेने आत्मानी पूर्ण अवस्था आत्मानुभूति, आत्मानुभूति थाय त्यार पछी थी हूँ पोते एज छू जेनी अनुभूति थई, जेनु आटलू बधु सतत स्मरण थया कर्यु, गणंतम कहीने सतत एनु चिंतन एनु ज मनन अने एना परिणाम रूप जय महाराज ना सानिध्य वडे मने एक बोध आप्यो, उपदेश आप्यो, वेद मंत्र नो आप्यो, वेद वाक्य नो आप्यो, बेटा तू तत्त्वमसी, तू ये तत्व पोते तू छे। विष्णु सहस्रमा भगवान ना हजार नाम नी अंदर तत्वम कयू, तत्त्वम आ तू छे एनु नाम तत्व। तो त्यां आगाड़ी आत्मा शू छे नु दर्शन करायु छे व्यासजीए भीष्म पितामहे, तत्त्वम तू तत्व तो छू छे, तत्त्व विदेक आत्मा तत्वविद पण तू छू, अने तत्वविद तत्व ने जाणवारो ए आत्मा पण तू छू। आ छे जीवन नु परम रहस्य अने अपना जीवन नु परम कल्याण, बस अति वधार श्रेष्ठ कल्याण कयु है गुरु महाराज आपे, ने गुरु महाराज आ परम कल्याण थी नीचे नु खपतु ज नथी, आपणे तो समर्थना छे, नाना सुना नथी, बहु मोटो माणस होय ते પેલા નકલી દાગીનાની દુકાને ચડે ખરો, જેબજોપતિ છે એ તો સાચામાં જ જવાનો છે, સાચા હીરામાં સાચા સોનાની દુકાને જ ચડશે, એ પેલી નાની દુકાને નહીં ચડે. એમ આપણે તો સમર્થના છીએ, જેણે સામર્થ્ય કેળવ્યું છે, જે પોતે સ્વયં બ્રહ્મ સ્વરૂપ છે અને એ પોતે જ તત્વ છે, પોતે જ તત્વવિદ છે અને તત્વવિદ આત્મા એ પણ પોતે જ છે. હવે આટલી બધી સંપન્નતા હોય એટલે દુકાનદાર સામેથી શેઠીએ બોલાય, આવો સાહેબ. કેમ? કેમ? એની ક્ષમતા છે મેળવવાની, ખરીદવાની. એમ પરમ રહસ્યમય આત્માનું જે મહારાજ એને જ વાક્ય આપે, ઉપદેશ બોધ આપે, જેની પાસે એટલો ખમતીધર છે. લક્ષ્મણદાસજી મહારાજને આપ્યું કે બેટા શિષ્ય તત્વમસી, જે મારામાં તત્વ છે એ તારામાં છે, જે હું જ છું એ તું જ છું. યોગ વાસિષ્ઠમાં ભગવાન રામ શ્રોતા થઈને બેઠા છે અને વશિષ્ઠજી મહારાજ બોધ આપી રહ્યા છે, સત્સંગ થઈ રહ્યો છે. રામે પ્રશ્ન પૂછ્યો વશિષ્ઠજી મહારાજને કે પ્રભુ ગુરુદેવ, આ ગુરુ શું અને શિષ્ય શું, હું કોણ અને તમે કોણ? બહુ સરસ ઉત્તર આપ્યો છે કે રામ, તારા મનનો માનેલો હું તારો ગુરુ અને મારા મનથી માનેલો તું મારો શિષ્ય. મનથી માન, બાકી આ જગતમાં કોઈ કોઈનો ગુરુ નથી અને કોઈ કોઈનો શિષ્ય પણ નથી. તત્વમ વિદ, તત્વવિદ એક આત્મા છે, માત્ર એક આત્મા છે. જે જય મહારાજે લક્ષ્મણદાસ મહારાજને કહ્યું, તત્વમસ્યાદિ વાક્ય, તું બ્રહ્મ સ્વરૂપ છું, તું તત્વ છું. શિષ્યાન સંબોધયંતમ, પોતાના જે અધિકારી શિષ્યો છે, જેની પાસે યોગ્યતા છે, લાયકાત છે, એને કહ્યું, લે બેટા તું તત્વમસી. સમાધિ લીધી મહારાજે, સમાધિ લેતા જ સૌ ઉપસ્થિત સંતો સેવકોને બધાની વચ્ચે જય મહારાજ બોલ્યા છે કે આ લક્ષ્મણદાસ એ મહારાજ સ્વરૂપ છે, એ મારું સ્વરૂપ છે, હું ક્યાંય જતો નથી, લક્ષ્મણદાસમાં જ મારા દર્શન કરજો. તત્વમસી, જે તત્વ આત્માનું મારું છે એ જ લક્ષ્મણદાસજીનું છે. બધા એને અગાઉથી આદેશ આપી દીધો, આજ્ઞા કરી કે મારા સ્વરૂપને લક્ષ્મણદાસજીમાં દર્શન કરજો. અને આપણે બધાએ આજે વર્ષોથી લક્ષ્મણદાસજી મહારાજમાં જ જય મહારાજના દર્શન કરીએ છીએ. અને બસ એ જે બોધ તત્વમસ્યાદિ વાક્યૈ શિષ્યાન સંબોધયંતમ, આ ઉપદેશ લક્ષ્મણદાસજી મહારાજે પ્રાપ્ત કર્યા પછી એમને પોતાને અનુભવ થયો અને પછીના શ્લોકમાં એ જ સંબોધન કરશે કે પ્રભુ આપ કેવા છો, કે ચૈતન્યમ શિષ્ય મધ્ય, મારામાં પણ આપ જ છો. અને હું નથી કેતો, નિગમગત ગીરા કથ્યતે, ઉપનિષદો વેદો સરસ્વતી આ બધા જ કે છે. તો જો સર્વવ્યાપી પ્રભુ સર્વાંતરાત્મા રૂપમ રૂપમ પ્રતિરૂપો બભુવા, ઈશાવાસ્ય ઉપનિષદ કે છે કે બધામાં હું જ બેઠેલો છું, મારું જ સ્વરૂપ છે. રૂપમ રૂપમ પ્રતિરૂપમ બભુવ, એક એક ની અંદર બધા મારા જ સ્વરૂપ છે, હું જ બેઠો છું. આવી ઉચ્ચ સ્થિતિની વાત પોતાના જેને સુપાત્ર અધિકારી શિષ્યો હોય એને પ્રસંગ મોટી થઈ, એમને આટલા ઊંચા પ્રકારનો વૈદિક બોધ આપ્યો કે આ તારું સ્વરૂપ છે, આજ સર્વત્ર છે, પૂર્ણ બ્રહ્મ, ચરાચર વ્યાપક, આપ માત્ર એક જ વિગ્રહ સ્વરૂપે જે મહારાજ નથી બિરાજ્યા, પૂર્ણ બ્રહ્મ છો અને ચરાચર સર્વની અંદર આપ જ વ્યાપક બેઠેલા છો. લક્ષ્મણદાસજી મહારાજને જે દર્શન થયા એ પ્રમાણે એમણે જનલક્ષ્મીને બલિહારી અને હું આપની ઉપર વારી જાઉં છું, હું આપનો સ્વજન લક્ષ્મણદાસ, આવા સ્પષ્ટ શબ્દોને સ્પષ્ટ ભાવથી જય મહારાજને નિવાદ્યા છે. જય મહારાજે બોધ આપતા પણ સ્તુતિ કરતા લક્ષ્મણદાસજી મહારાજે કહ્યું કે આપ તો શિષ્યાન સંબોધયંતમ, શિષ્યોને બોધ આપી રહ્યા છો, જે મારા સમર્થ છે ઉપદેશ આપે, આપણાથી તો સત્સંગ જ થાય, એમની વાણીનો આપણે સંગ કરવાનો, સત સાચો સંગ કરવાનો ઉપદેશ આપણાથી ના આપી શકાય. ઉપદેશ આપનારા ઋષિઓ હોય, તપસ્વીઓ હોય, અને એ પ્રકારની જેને બ્રાહ્મી અવસ્થા પ્રાપ્ત કરી છે એવા મહાપુરુષો જ ઉપદેશ આપે. આપણે તો ગીતા, રામાયણ, ભાગવત દ્વારા સત્સંગ કરીએ છીએ, કથા નથી કરતા. મહાપુરુષોનું જે કંઈ આપેલું છે એને સાથે રાખીને આપણે તો એની સાથે સંગ કરવાનો, એનો એ સતનો આપણે સંગ કરવાનો, અને સતનો સંગ કરતા કરતા આપણા પોતામાં જે સત્ય છે આત્મા એનો સંગ કરાવવા માટે સુધી લઈ જાય છે. જે આ સત્સંગ કરીએ છીએ એના દ્વારા આપણા જીવનનું સત્ય શું કે આત્મા, પછી એ આત્માનો સંગ કરવાનું ચાલો, એનું નામ સત્સંગ. એટલે સત્સંગ દ્વારા છેક આત્મા સુધી પહોંચવાનું છે. જય મહારાજ શિષ્યાન સંબોધયંતમ એમ કહ્યું લક્ષ્મણદાસજીએ કે જય મહારાજ આપ તો સૌને ઉપદેશ આપવા વાળા છો. તો એ જે ઉપદેશની વાત જયારે આવે, ઉપ સમીપે અને દેશ એટલે જગ્યા, જે નજીકમાં નજીક જગ્યાની અંદર ઉપસ્થિત રહે છે એને ઉપદેશ કહેવામાં આવે છે. અત્યંત નજીકમાં જેને ઉપ એટલે સમીપ અને સ્થળ દેશ એટલે જગ્યા, સમીપની જગ્યાની અંદર જે છે અને જે વાતો થાય છે એને આપવામાં આવે છે એનું નામ છે ઉપદેશ. તો શિષ્યોના ઉદ્ધાર માટે શિષ્યને પોતાના સ્વરૂપની નું દર્શન સ્થિતિ કરાવવા માટે આ વસ્તુ આપી, અને નરક અભય હરમ કહો, આપણે આપણા જીવનને સ્વર્ગમય રીતે કેટલું જીવી શકીએ છીએ, કેટલું, અને નરકની માફક કેટલું જીવીએ છીએ, બેના બે ભાગ પાડો છે, શું વધશે? જીવન કયું વધારે જીવીએ છીએ, સ્વર્ગ જેવું સુખી ને શાંત કે નરક જેવું દુખી કકડાટ્યું ક્લેશ વાળું, વધારે કયું જીવાય છે? નરક અભય હરમ. તો જીવનની અંદર છે એ આવનારી બધી જ ઉપાધિઓ, એ બધા જ ક્લેશ, એ બધું નરક સમાન જીવન જીવાતું હોય છે. માણસ એને સહન ન કરી શકે, વેદના પણ સહન ન થાય, કેટલા એવા પ્રકારના દુઃખો હોય કે માણસ ત્રાસી ગયો હોય. આ આજ જોવાનું, આજ અન્નમય જીવન, આવું નવું દહેડા કાઢવાના. એવો કકળાટ થાય, એવો ક્લેશ થાય મનમાં કે માણસ નાસીપાસ થઈ જાય. એ જે જીવન છે એ નરકના જીવન જેવું, અને એમાં માંદગી આવી પડે, એમાં ઉપાધિઓ આવી પડે, માણસ ત્રાસી જાય. તો એ જે એ ત્રાસદાયક જીવન છે એનું નામ જ જીવનની અંદર નરક. અને જીવતું જાગતું નરક જોવું હોય ને તો બધે જોવા મળશે. દરેક હોસ્પિટલમાં જાઓ, સજાઓ ભોગવાતી હોય રોગની પીડાની, ઓપરેશન, દુઃખી હોય શરીરથી મનથી, બોલો બધી હોસ્પિટલ એટલે સ્વર્ગ કે નરક? બધા દુઃખી હોય. અને જો જોઈ તો ક્યાંક સત્સંગમાં પહોંચી જાવ છે, આનંદ આનંદ, ફિકર વગર, શાંતિ નિરાંત, સત્સંગને માળવે સ્વર્ગ બેઠેલું હોય. અને હોસ્પિટલના દરવાજામાં અંદર પેસો એટલે કોઈને કંઈક બાંધ્યો હોય, કોઈને કંઈ કર્યો હોય, કોઈને કંઈક પાટા બાંધ્યા હોય, ખવાતું ના હોય, પાણી ના પીવાતું હોય, ઉઠાતું ના હોય, આ બધી સજાઓ. તો એ જે નરક છે, દરેકના જીવનને સ્પર્શતા હોય છે નરક. અને ત્યાં આગળી એવો બોધ આપે, એવી સાચી સમજણ આપે જેના દ્વારા એ બધું હળવું થઈ જાય. દુઃખો હોય છતાંય એના માટે ક્લેશ ના થાય. નરક અભય હરમ. દુઃખ તો શરીર છે ત્યાં સુધી બધા આવવાના જ છે, ચોટેલા જ, જોડે જોઈન્ટ અને જડી દીધેલા છે. ઘટ સાથે રે ઘડિયા, કેવી રીતે જુદા કરશો? સુખ દુઃખ તો આપણા જીવનની સાથે ઘડાયેલા છે. જેમ કર્ણ જન્મતાની સાથે એના કાનમાં કુંડલ હતા અને કવચ હતું શરીર ઉપર, એમ આપણા જીવનની અંદર પણ જન્મીએ ત્યારથી સુખ ને દુઃખ આપણા શરીરની અંદર જડેલા જ છે, જુદા પડે જ નહીં. તો એ સુખ દુઃખ ને સમજવા માટે, આત્માના સ્વરૂપને સમજીને જે પીડાઓ શરીરની છે એ શરીરની પીડાઓથી પોતાના મનને અલગ કરી નાખી, એવા સિદ્ધ મહાપુરુષો છે, થઈ ગયા છે, કે જે પોતાના શરીરની પીડાની સહેજ પણ દરકાર ના કરી હોય. એક મસ્તરામ સંત હતા, વૃક્ષ નીચે નિરાંતે બેસી રહે, કોઈ ફિકર ચિંતા નહીં, કોઈ ભિક્ષા મળી ના મળી, કોઈ આપી જાય ના આપી જાય. એક વાર એમને કઈ કઈ જાંગમાં કે પગમાં કઈ એવા પ્રકારનું થયું, તેમાં ફોલ્લો થયો, પાક્યું, અંદર કીડા પડ્યા. પણ એ વૃક્ષ નીચે બેઠા બેઠા એની સામું જોઈ અને અસે. એક વાર એ એમના વ્રણમાં એ ઘામાં પડેલા કીડા નીચે પડી ગયા. તે હસતા હસતા એને પાછા ઉઠાડી અને પાછા તઈ તઈ લાઈન મૂક્યા. આ દેહાધ્યાસથી રહી એ પીડાને પોતાની પીડા ન ગણે, શરીરને છે. અહીંયા નારાયણ મુનિ સ્વામી કરીને રહેતા હતા, એમની પણ વાત કરી હતી, આથમા ઓપરેશન. પેલા મિશનના વિદેશી ડાક્ટરે વગર એનેસ્થેસિયા ઓપરેશન કરીને સ્વામીજી જોતા રહ્યા પોતાનું ઓપરેશન. ઓપરેશન પતી ગયું, બેઠા પેલા પેલો પગે લાગ્યો વિદેશી ડાક્ટર, કે મેં આવા માણસો નથી, આવી વિભૂતિઓ જોઈ નથી, કે જેને દેહાધ્યાસ નહીં, પીડા નહીં, ઓપરેશન થઈ ગયું એનેસ્થેસિયા વગર. તો આ છે વિભૂતિઓ. પોતાના જીવનની અંદર શરીરના જે કઈ ભોગો છે, જે દુઃખ સુખ દુઃખ છે, એ સુખ દુઃખ થી પર થઈ જાય શરીરથી, અને કે તત્વમસ્યાદિ વાક્ય, તું માત્ર શરીર નથી, તું આત્મચેતના છો, શરીરમાં રહેલું જે પરમ તત્વ છે એ તું છું, શરીર તું નથી. અને પરમ ચેતના તો શાશ્વત છે, અવ્યય છે, અમર છે, એને કશું જ નથી થતું. શરીરને ગમે તે પીડા થતી હોય તે આવા સંતો, આવા મહાપુરુષો પોતાના શરીરની પીડાની દરકાર ન કરે, પોતાના સ્વરૂપમાં મસ્ત રહ્યા કરે આત્મામાં. અને એ રીતે શરીરના નરકનો ભય દૂર કરી નાખે. શરીર તો ભોગવા ઉડાવે છે, પીડા જ છે, દર્દ છે, એટલે એને નરક કહ્યું. શંકરાચાર્યજી તો મણિરત્નમાળામાં કહ્યું, પ્રશ્ન પૂછ્યો શિષ્યએ કે ભયંકરમાં ભયંકર ઘોર નરક કહ્યું, ગોવા અસ્તિ ઘોરો નરક સ્વદેહ, આપણું શરીર એ જ મોટા મોટું નરક. બોલો જોઈ નરકમાં શું હોય? અડકા ને ચામડા ને લોહી ને મળમૂત્ર ને માંસ ને, શરીરમાંથી બહાર શું નીકળે? દુર્ગંધ, મળ, પરસેવો. આથી બીજું મોટું નરક કયું? એ તો ભગવાન હારો છે, દયાળુ છે, કે ઉપર હારું ચામડું મળ્યું છે એટલે રૂપાળા લાગે છે. પણ શેદ ખે જો શેદ ચામડી ખસી જાય ને પછી અરે માણસ દાજ્યો હોય ને ચામડી ઉતરી જાય ને પછી જોવા જાવ જોઈએ, ચક્કર આવશે, ઉલટી થઈ જશે, ના જોવાય. તો શરીર એ પોતે જ નરક જ છે, બીજું કશું નથી. પણ આ ચવીએ છે નરક નહીં. કેવી રીતે? સરસ મજાની સોનાની માટલી હોય, ઉપર સરસ મજાની સાડી બાંધી હોય, એની પર સોનાનો દોરો મીટેલો હોય, પછી મૂકે, ખોલે તો અંદરથી દુર્ગંધ જ મારે. અરે આ શું? તો બસ આ ગોરીની અંદર આ જ ભરેલું છે. કહેવાય ગોરી, અમે નીકળે બધું નરક. કોવાસ્તી ઘોરો નરક સ્વદેહ, એટલે એ નરકનો જે આપણી રહેલી આસક્તિ છે શરીરની એ છોડાવે છે. નરક ભય હરમ, શરીર દ્વારા જે જે ભય બીક રહે છે એ બધી જ બીક છોડાવી દે. શું છે એમાં? શરીરમાં છે શું? જે ચીજ અનુકૂળ ના આવતી હોય એ સામે પડી હોય તોય ખરો, ખાવ ખરા, અડો ખરા, સરસમાં સરસ આ ઉનાળાના આઈસ્ક્રીમ મૂકી દીધો હોય, અનુકૂળ ના આવતો હોય, મને આમ થાય છે જો આઈસ્ક્રીમ ખાઈશ તો એને અડાય ખરું. આટલી બધી સરસ વસ્તુ છે છતાંય નથી અડી શકાતી. એમ શરીર ગમે એટલું સરસ હોય તો પણ એ આખરે તો પીડા આપનારું જ છે. એટલા માટે એ પીડા આપનારા શરીરમાંથી આસક્તિ દૂર કરવાની, એના પ્રત્યે લક્ષ નહીં. આપણા જે નારાયણદાસજી મહારાજ હતા, 6 વર્ષ સુધી ડાયાલિસિસ થયું, પણ 12 બધાની વચ્ચે બેસતા ત્યારે એમના મળા ઉપર દુઃખ જોયું. આનંદ, શરીર શરીર છે, શરીરનો ભાવ જ નહીં રાખવાનો. પોતાના સ્વસ્વરૂપ આત્માની અંદર હોય એટલે શરીરમાં ભલે ગમે એટલી પીડા થતી. રમણ મહર્ષિ, રામકૃષ્ણ પરમહંસ, આ બધાને શરીરની ભયંકર પીડાઓ થયેલી, પણ છતાં શરીર પ્રત્યે લક્ષ જ નહીં, એ નરકની હામું જોવાનું નહીં, જે થતું હોય થવા દો. એ જે આવી સમજણ આપે મહાપુરુષો, જય મહારાજ, એનું નામ છે નરક ભય હરમ. નરક ની બીક છોડાવી દે અને આ શરીરમાંથી નરકની ગતિની આપણે આપણને મુક્તિ અપાવી દે. જય મહારાજ.